నమో అరిహంతానం నమో సేతానం నమో ఆయరియాణం నమో వచ్చాయాణం నమో లోయ సవ్వసాహూణం ఏసో పంచ నమోకారో సవ్వపావపనాశనో మంగళానం చ సవ్వేసిం పరమం హవై మంగళం నమో దునవార రాగాది వైరివార నివారిణే అర్హతే యోగినాథాయ శ్రీ మహావీరాయ సాయినే పన్నగే చ సురేంద్రే చ కౌశికే పాద సంస్పృశే నిర్విశేష మనస్తాయ శ్రీవీర స్వామినే నమః కృతాపరాధేతి జని కృపామంతరతారయో ఇషద్బాష్పార్దయోర్భద్రం శ్రీవిరచిననేత్రయో శ్రీవిరచిననేత్రయో
అప్పుడు અજ્ઞાત કર્તૃક અનનોન ઓથર નું બનાવેલું પંચસૂત્ર તેના પ્રથમ સૂત્રની વાત કરી રહ્યા છે. આ પંચસૂત્રમાં પહેલા સૂત્રમાં એમણે પાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાન આ બે વિષય ઉપર ખૂબ જ ઊંડાણથી વિચાર કરેલો છે. કોઈ પણ શુભ ક્રિયા એ શુભ ક્રિયાનું ફળ તે પ્રાપ્ત થવું જોઈએ એ મૂળ મુદ્દો છે આ ચર્ચાનો, કે પાપ પ્રતિઘાત શા માટે કરવો જોઈએ, ગુણ બીજા ધાન શા માટે કરવું જોઈએ. આ બાબતે વિચારણા કરતા એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. એમણે ગઈકાલે એક વાત કરી હતી કે જ્યારે કોઈ ક્રિયા કરવામાં આવે અને જો એ ક્રિયા નિર્બીજ હોય, એટલે ક્રિયાની અંદર ઉપયોગ ન હોય, તો ઉપયોગ વગરની ક્રિયા એ નિરર્થક બની જાય છે, નકામી બની જાય છે. એનો આપણે ગઈકાલે એક ભેદ પણ જોયો હતો કે શુદ્ધ ઉપયોગ અને શૂની ક્રિયા એ બે વચ્ચે અંતર કેતો જી, જળહતો સૂરજ અને આગિયો જી, તાસ તેજ જેતો જી. જળહતા સૂરજ અને આગિયાના પ્રકાશ વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર એક ઉપયોગપૂર્વક કરવામાં આવતી ક્રિયા અને ઉપયોગ રહિત કરવામાં આવતી ક્રિયા વચ્ચે છે. તો એ ઉપયોગ રહિત ક્રિયા થવાનું કારણ શું છે? ક્રિયાઓ કરવા પાછળના અનેક ભાવો મનુષ્યની અંદર ઉત્પન્ન થતા હોય છે. જુદા જુદા ભાવોથી એ ક્રિયા કરતો હોય છે. ઘણી બધી વાર ક્રિયા કરવા પાછળનો ભાવ દુઃખથી મુક્ત થવાનો હોય છે. આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે દુઃખ દૂર થાય એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ કે મને આવેલું દુઃખ, મારા ઉપર આવેલું દુઃખ, હું ભોગવી જે દુઃખ ભોગવી રહ્યો છું તે દુઃખ ધર્મથી દૂર થશે. એટલે દુઃખથી થાકેલા હોઈએ, હારેલા હોઈએ ત્યારે જે ક્રિયા કરવાનો વિચાર કરીએ છીએ તે ક્રિયા એ દુઃખ ગર્ભિત વૈરાગ્યવાળી ક્રિયા કહેવાય છે. એટલે એવી ક્રિયા કરવાથી દુઃખની મુક્તિ તો થાય છે, પણ જેવી દુઃખની મુક્તિ થાય એટલે તરત જ આપણે એ ક્રિયાથી વિમુખ થઈ જઈએ છીએ, ક્રિયાને છોડી દઈએ છીએ. કેટલીક વાર મોહથી આકર્ષિત થઈને, મોહથી ખેંચાઈને ક્રિયા કરીએ છીએ. મોહથી ખેંચાઈને ક્રિયા કરવાનો મતલબ છે કે કોઈકને કોઈક ક્રિયા કરતા ખૂબ ધનની પ્રાપ્તિ થઈ, ખૂબ યશ વધ્યો, ખૂબ પ્રતિષ્ઠા મળી, ઘણા બધા ઊંચા પદ અને પદવીઓ મળી, એટલે આપણને એમ થાય કે એને ધર્મ કરવાથી આ બધું મળ્યું છે તો હું પણ ધર્મ કરું એટલે મને પણ એ બધું મળશે. તો એ મોહથી આકર્ષિત થઈને, મોહથી ખેંચાઈને કરેલી ક્રિયા કહેવાય. તો આવી ક્રિયાઓ પણ જો મોહ આપણને જે જોઈએ છે એ મળતું જાય તો થોડો થોડો ધર્મ કરતા જઈએ, અને જો ના મળે તો આપણને એમ થાય કે આ જે બધું છે એ મારા માટે નકામું છે, એટલે કેટલીક વાર હારીને થાકીને છોડી દઈએ. એટલે મોહ ગર્ભિત, મોહથી આસક્ત થઈને, મોહથી ખેંચાઈને જ્યારે ક્રિયા કરવામાં આવે છે ત્યારે એવી ક્રિયા પણ બહુ મોટો લાભ આપનારી બનતી નથી. ત્રીજા પ્રકારની જે ક્રિયાઓ છે એ જ્ઞાન ગર્ભિત ક્રિયાઓ છે, કે જે ક્રિયાની અંદર આપણને જ્ઞાન છે, સમજ છે કે આ પ્રકારની ક્રિયા કરવાથી આ પ્રકારનો લાભ પ્રાપ્ત થાય એવા આશયથી આપણે ક્રિયા કરીએ ત્યારે આપણે એ ક્રિયાને, એ ક્રિયાના ફળને બરાબર પ્રાપ્ત કરીએ છીએ. ક્રિયા શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે ખ્યાલ રાખવાનો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જૈન ધર્મની અંદર મોક્ષનો માર્ગ એટલે ધર્મનો અર્થ માત્ર શ્રદ્ધા નથી કર્યો, માત્ર જ્ઞાન નથી કર્યું, માત્ર ક્રિયા પણ નથી કરી. જુદી જુદી પરંપરાઓમાં ધર્મનો જુદો જુદો અર્થ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ માત્ર શ્રદ્ધાને જ મહત્વ આપવામાં આવ્યું છે કે શ્રદ્ધા રાખો તો તમારું કામ સફળ થશે, શ્રદ્ધા હશે તો તમે છેક પહોંચી જશો. એટલે શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનને કહે છે, ઉપદેશ આપે છે, ત્યારે એક જ વાતનો ઉપદેશ આપે છે કે તું મારામાં શ્રદ્ધા રાખ. માં એકમ એવ શરણમ વ્રજ. શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાની અંદર અનેક વાર કહે છે કે તું મારા એકના શરણમાં આવી જા, મને સ્વીકારી લે, એટલે હું બધું જ તારું કાર્ય કરી દઈશ. આ શ્રદ્ધાની વાત થઈ. કેટલાક લોકો, કેટલાક ધર્મ એવું માને છે કે માત્ર જ્ઞાનથી જ બધું સાર પડી જાય. જેમ કે વેદાંત ધર્મ છે કે બૌદ્ધ ધર્મ છે, એ એવું માને છે કે જ્ઞાન હોય તો બધું જ પ્રાપ્ત થઈ જાય, શ્રદ્ધાની પણ જરૂર નથી, ક્રિયાની પણ જરૂર નથી, માત્ર જ્ઞાન જોઈએ. કેટલાક ધર્મ એવું કહે છે કે શ્રદ્ધા અને જ્ઞાનની જરૂર નથી, આચરણ કરતા રહો, આચરણ કરતા 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 મોક્ષ પ્રાપ્ત થઈ જશે. જૈન ધર્મ એવું કહે છે કે ના, એકલી શ્રદ્ધાથી પણ કશું કામ નથી થવાનું, એકલા જ્ઞાનથી પણ કશું કામ નથી થવાનું, એકલી ક્રિયાથી પણ જ્ઞાન લાભ નથી થવાનો. શ્રદ્ધા, સમજ અને આચરણ, सम्यक दर्शन एटले श्रद्धा से श्रद्धा होवी जोईए एनी साथे साथे समझ पण होवी जोईए एनी साथे साथे क्रिया पण होवी जोईए आ त्रणेयनो समन्वय थाय त्यारे मोक्षनो मार्ग बने छे त्यारे मोक्ष प्राप्ति थवा माटेनी क्रिया बनवा लागे छे एटला माटे तत्वार्थ सूत्रकारे જ્યારે મોક્ષના માર્ગની ચર્ચા કરી ત્યારે એમણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું સૂત્ર બનાવ્યું કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર આ ત્રણેયનો સમન્વય થવો જોઈએ પણ સાથે સાથે એમણે એમ કહ્યું કે ક્રમની દ્રષ્ટિથી વિચાર કરીએ કયા ક્રમથી કઈ વસ્તુ પહેલા આવે પહેલા જીવનમાં શું આવવું જોઈએ શું હોય તો આપણે આગળ વધી શકીએ તો કહે છે કે સૌથી પહેલી શ્રદ્ધા હોવી જોઈએ સમ્યક દર્શન એટલે કહે છે કે સમ્યક દર્શન શુદ્ધમ જ્ઞાનમ વિરતિ મેવ ચાપનોતિ દુઃખ નિમિત્તમ અપિ ઇદમ જન્મ તેન સુલબ્ધમ ભવતિ જન્મ આ એક વાત કરીએ ઉમાસ્વાતી જ્યારે તત્વાર્થ સૂત્રની રચના કરી ત્યારે એમણે એની પ્રસ્તાવનામાં આ શ્લોક પહેલો શ્લોક લખ્યો કે સમ્યક દર્શન શુદ્ધમ જ્ઞાનમ વિરતિ મેવ ચાપનોતિ કે જેનું જ્ઞાન અને જેનું ચારિત્ર સમ્યક દર્શનથી શુદ્ધ છે એટલે જેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે અને એ સમ્યક દર્શનથી યુક્ત જ્ઞાન અને સમ્યક દર્શનથી યુક્ત જેનું ચારિત્ર એટલે આચરણ છે તેવાનો જન્મ સફળ છે કેવો જન્મ તો કહે છે કે દુઃખ નિમિત્તમ અપિ ઇદમ જન્મ આ જન્મ આ જે જીવન છે એ જીવન દુઃખથી ભરેલું છે એ દુઃખથી ભરેલા જીવનને પણ સફળ બનાવનાર કોઈ સાધન હોય કોઈ તત્વ હોય તો એ સમ્યક દર્શન છે આપણે ઘણી બધી વાતો કરીએ છીએ સમ્યક દર્શનની પણ એ સમ્યક દર્શન ક્યાં અટક્યું છે એની વાત ગઈકાલે આપણે કરી હતી કે હરિભદ્ર સૂર્ય એમ કહે છે આની ટીકાની અંદર કે જ્યાં સુધી ભવાભિનંદીપણું હોય જીવની અંદર એટલે કે કોઈ સાધકની અંદર ભવ અભિનંદનપણું એટલે ભવાભિનંદીપણું ભવાભિનંદીનો અર્થ થાય છે કે જેને હજુ ભવ એટલે સંસાર અભિનંદન એટલે સારો લાગવો જેને હજુ સંસાર પ્રિય લાગે છે સંસાર પ્રિય લાગવો એટલે સંસારની વસ્તુઓ ગમવી ગમવી એટલે એની અંદર ખૂંચી જવું એની અંદર આસક્ત થઈ જવું કેવી આસક્તિ ભગવાન મહાવીર સ્વામીએ એક જગ્યાએ એક અદ્ભુત દ્રષ્ટાંત આપ્યું છે એ અદ્ભુત દ્રષ્ટાંતની અંદર એ કહે છે આ આખું દ્રષ્ટાંત બીજા અંગ આગમ સૂત્રકૃત કૃતાંગ નામના આગમની અંદર આવે છે કહે છે કે એક કાગડો છે એ કાગડો સમુદ્રના કિનારે નદીનો જ્યાં સંયોગ થઈ રહ્યો છે એવા કિનારા ઉપર એક ઝાડ ઉગ્યું છે અને એ ઝાડ ઉપર એ બેઠો છે ખોરાકની શોધ કરી રહ્યો છે દૂર દૂર નજર દોડાવી રહ્યો છે કે મને કોઈ ખોરાક મળી જાય તો સારું ક્યાંયથી કશું દેખાતું નથી પણ અચાનક એ જુએ છે કે જે નદીનો પ્રવાહ ધસમસતો સાગરને મળવા માટે પ્રવાહિત થઈ રહ્યો છે નદીનો પ્રવાહ અત્યંત તીવ્ર વેગે સમુદ્રની સાથે મળી રહ્યો છે એ દૂરથી આવતા નદીના પ્રવાહમાં એણે એક હાથીનું મરડું તરતું આવતું જોયું એક હાથીનું મરડું જોયું એ હાથીનું મરડું જોયું એટલે ફરીવાર એ આકાશની અંદર મરડું એટલે મરેલો હાથી મરેલા હાથીનું શબ્દ જોયું એ મરેલા હાથીનું શબ્દ જોયું એટલે સૌથી પહેલા એ આકાશમાં નજર નાખે છે આકાશમાં નજર નાખવા પાછળનું કારણ એટલું જ હતું કે આકાશમાં બીજા કોઈ કાગડાઓ તો નથી ને જો એ આવશે તો એ પણ ભાગ પડાવશે મનુષ્યને જ્યારે મળે છે બધું ત્યારે શું કરે છે? એક ભાઈ હતા, એ રોજ સાંજે આરતી કરે અને ભગવાનને કહે કે ભગવાન મારા ઉપર કૃપા કર, થોડી કૃપા કર તો સારું, એમ થોડા પૈસા મળે તો હું તારી ભક્તિ વધુ સારી રીતે કરીશ. એમ કરતા કરતા એને એક મિત્રએ કહ્યું કે ભાઈ જો તારે પૈસાની આટલી બધી ઈચ્છા હોય તો તું લોટરીની ટિકિટ લે. લોટરીની ટિકિટ લીધી, 5 લાખ રૂપિયા લાગે એવી એક લોટરીની ટિકિટ લીધી અને એને ભગવાનની મૂર્તિ ભગવાનના ફોટાની સામે મૂકી દીધી. મૂકીને પછી રોજ પ્રાર્થના કરે કે ભગવાન જો મને પૈસા લાગશે તો અડધા પૈસા તમને આપી દઈશ. લાગ્યા પૈસા તો, પણ 2.5 લાખની લોટરી લાગી. હવે પૈસા આપવાની વાત આવી ભગવાનને, તો એણે કીધું કે ભગવાન પહેલેથી તમને મારા ઉપર ભરોસો ક્યાં હતો? મને 5 લાખ અપાવવા જોઈએ, એના બદલે 2.5 લાખ જ આપ્યા, એટલે તમે પહેલા જ તમારો હિસ્સો લઈ લીધો, હવે મારે કંઈ આપવાનું રહેતું નથી. એટલે મનુષ્યની અંદર અને જીવ માત્રની અંદર આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા પડી છે. જ્યારે આહાર મળે છે ત્યારે એ જોઈ લે છે કે આહાર કેટલો છે અને બધાને પહોંચી વળે એવો છે કે નહીં, નહીં તો પહેલાં બેસી જાઓ, પહેલી પંગતમાં પહેલાં બેસી જાઓ એટલે ગરમ ગરમ સરસ મજાનું ખાવાનું મળી જાય. જો મોડું કરીશું બધાને પીરસવામાં રહીશું તો છેલ્લે કદાચ ના રહે તો. એટલે એ કાગડાએ પણ આકાશમાં જોયું અને આજે એને આકાશમાં કોઈ બીજો કાગડો દેખાતો નથી, કોઈ બીજા પંખી દેખાતા નથી. ખુશ થઈ જાય છે, અત્યંત ખુશ થાય છે. પેલું ધસમસતું તણાતું આવતું શબ એની ઉપર બેસે છે, બેસીને ચાંચ મારતો મારતો એના ખાતો જાય છે, ખાતો જાય છે. ખાતા ખાતા એનું પેટ ભરાઈ જાય છે. પેટ ભરાયા પછી પણ એને એમ થાય છે કે હજુ થોડું ખાઈ લઉં, હજુ થોડું ખાઈ લઉં. એ અંદર ને અંદર ખૂંપતો જાય છે. પેલું શબ છે એ તણાતું તણાતું સમુદ્રની અંદર વધુ ને વધુ ઊંડું જતું જાય છે. ખૂબ ધરાઈ ગયો, હવે જરા પણ એક અંશ પણ મોંમાં જઈ શકે એવું નથી. એટલે એણે વિચાર કર્યો કે હવે તો ઉડીને પાછો જતો રહું. પણ જ્યારે એ શબ ઉપર આવે છે અને જુએ છે તો ચારે બાજુ પાણી જ પાણી દેખાય છે, કેમ કે એ શબ તણાતું તણાતું સમુદ્રમાં ખૂબ દૂર નીકળી ગયું છે. હવે ગમે તેટલું ઉડે તો પણ એ કિનારા પર પહોંચી ન શકે, એટલે બધે દૂર પહોંચી ગયો છે, એટલે મૂંઝાય. આ દ્રષ્ટાંત આપીને પરમાત્મા એમ કહે છે કે આ જીવ જો આહાર સંજ્ઞાની અંદર, ભય સંજ્ઞાની અંદર, મૈથુન સંજ્ઞાની અંદર, પરિગ્રહ સંજ્ઞાની અંદર લયલીન બની જાય તો એક એવી સ્થિતિ આવીને ઊભી રહે કે જે સ્થિતિની અંદર એને બચાવનાર કોઈ હોતું નથી. એ સ્વયં જ પોતે જ પોતાની કબર ખોદે છે, પોતે જ પોતાની ચિતા સળગાવે છે અને પોતે જ પોતાનો વિનાશ નોતરે છે. એટલે ગઈકાલે આપણે જોયું હતું કે આ ચાર સંજ્ઞા એટલે ચાર વૃત્તિઓ. ચાર વૃત્તિ એટલે મનમાં ઉઠતા વિચારો. મોટા ભાગે આપણું જો જીવન અને એ જીવનની બધી જ ઘટનાઓને આપણે વિભાજિત કરતા જઈએ તો મોટો ભાગ આહાર બાબતે વિચારણામાં જાય. પછી ભય, ઘણો બધો ભય પડેલો છે અંદર, જાત જાતના ડર પડેલા છે. ભલે આપણે બહાર એમ બતાવતા હોઈએ કે હું બહુ નિડર છું, પણ જ્યારે ખરેખર પ્રસંગ ઉભો થાય ત્યારે આપણે એવી જગ્યાએ છુપાઈ જઈએ કે બૂમો પાડીએ તોય કોઈ બહાર નીકળે નહીં એવી જગ્યાએ છુપાઈ જઈએ. આમ આપણે રાડો પાડતા હોઈએ, બૂમો પાડતા હોઈએ, પણ ખરેખર વખત આવે ત્યારે પેલી ભય સંજ્ઞા, અંદર પડેલો ભય છે, અંદર પડેલી ડરની વૃત્તિ છે, એ પ્રબળ બની જાય. મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, ભેગું કરવાની સંજ્ઞા, બધું ભેગું કર્યા કરે. તો આ ચાર સંજ્ઞા વિશે, ચાર વૃત્તિઓ વિશે વાત કરેલી. સંજ્ઞાનો અર્થ અહીંયા વૃત્તિ છે. મનુષ્યના જીવનની અંદર અને સમગ્ર જીવોની અંદર આ પ્રકારની વૃત્તિ પડેલી છે. કીડીમાં જુઓ તો કીડી પણ પોતે નાના નાના કણ એકઠા કરીને પોતાના દરમાં લઈ જઈને ભેગું કરશે. એક કૂતરો છે, કૂતરાને પણ જો થોડું વધુ ખાવાનું મળે તો એ ખાવાનું લઈને જમીનની અંદર દાટી દેશે કે આજે નહીં સાંજે મને ખાવામાં કામ લાગશે. તો એ પરિગ્રહ આહાર સંજ્ઞા અને સાથે પરિગ્રહ સંજ્ઞા, આહારની વૃત્તિ અને પરિગ્રહની વૃત્તિ બે ભેગા મળે એટલે એ સંજ્ઞા છે. બંને સંજ્ઞા તીવ્ર બને. જ્યારે જ્યારે એકબીજાનો સાથ મળે છે ત્યારે ત્યારે એ તીવ્ર બને છે. આ ઉપરાંત આપણે બીજી ચાર સંજ્ઞાઓ જોઈ હતી, ક્રોધ માન માયા અને લોભ સંજ્ઞા. મનની અંદર ક્રોધના વિચારો પડેલા છે, પ્રસંગ મળતા એટલે કે નિમિત્ત મળતા જ ક્રોધ ઉત્પન્ન થઈ જાય છે. બહુ શાંત બેઠા છીએ એવું આપણે માનીએ છીએ કે હવે હું શાંત થઈ ગયો છું, પણ ખરેખર શાંત થયેલા હોતા નથી. આગમની અંદર જ એટલે આચારાંગ સૂત્રની અંદર એક અદ્ભુત ઘટના બતાવી છે. પરમાત્મા મહાવીર જ્યારે વિચરી ગયા હતા તે સમયની એક ઘટના છે અને એની ટીકાની અંદર આ ઘટના વર્ણવવામાં આવી છે. એક નગરની અંદર એક મંત્રી છે અને એ મંત્રીની પુત્રી એકની એક દીકરી છે. એક દીકરી એને બહુ જ લાડકોડથી ઉછેરે છે મંત્રીને અને મંત્રીની પત્નીને એટલે માતાને. બંનેને આ દીકરી ઉપર અત્યંત સ્નેહ છે એટલે જે માગે તે મળી જાય, જે ઈચ્છે તે મળી જાય. આમ કરતા કરતા એ દીકરી વધુ પડતી લાડકોડમાં ઉછરેલી હતી અને મનુષ્યનો સહજ સ્વભાવ છે કે એની અંદર પડેલી આ વૃત્તિઓ, એ વૃત્તિઓને જો કેળવવામાં ન આવે તો એ વૃત્તિઓ બેફામ બની જાય. એ વૃત્તિઓને સંયમિત કરવામાં ન આવે તો એ વૃત્તિઓ બેફામ બને. એક બાજુ આહાર ભય મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા, બીજી બાજુ આ ચાર કષાયોની સંજ્ઞા ક્રોધ માન માયા અને લોભ. આ જે દીકરી છે એનું નામ ભટ્ટા છે. ભટ્ટા ભટ્ટીની એ માનવાચક શબ્દ છે. એ જમાનામાં સ્ત્રી માટે જે અત્યંત બધાને પ્રિય હોય એવી સ્ત્રી માટે ભટ્ટા શબ્દ વાપરવામાં આવતો. આ છોકરી, આ જે દીકરી છે એને આવી રીતે ઉછેરતા ઉછેરતા એની અંદર પડેલી સંજ્ઞાઓ વધુ તીવ્ર બની ગઈ એટલે એની ઈચ્છા વિરુદ્ધ કશું પણ થાય તો એ અત્યંત ગુસ્સે થઈ જાય, અત્યંત ગુસ્સે થઈ જાય. એનો ગુસ્સાનો પાર નહીં એટલે બધા જ એના ગુસ્સે ન થાય એવી રીતે વર્તતા હતા. પણ એનું પુણ્ય પણ એ વખતે પ્રબળ હશે એટલે બધા એમ વિચારતા હતા કે આ દીકરી નારાજ ન થવી જોઈએ, એને ખુશ રાખો, એ ખુશ રહે એમ કરવાનું આપણે. પણ લોકોની વચ્ચે જ્યારે આ રમવા જાય કે એની સખીઓ સાથે રમવા જાય ત્યારે કોઈક વાર આ આખી જે વિલક્ષણ વૃત્તિ એની અંદર ઉત્પન્ન થઈ હતી એની ખબર પડી એટલે લોકોએ એનું નામ અચંકારી ભટ્ટા એટલે અતિ અહંકારી સ્ત્રી, અતિ અહંકારી સ્ત્રી એવું નામ પાડ્યું, અચંકારી ભટ્ટા. એ પછી એને એક નાનો ભાઈ પણ જન્મ્યો, એક ભાઈ જન્મ્યો. આ રીતે એ મોટી થતી જાય છે. લગ્નની અવસ્થા થાય છે ત્યાં સુધીમાં આને એક તો લાડમાં ઉછરી છે અને સાથે એને બધા જ પ્રકારની વિદ્યા શીખવાનો સુયોગ પ્રાપ્ત થયો છે એટલે ખૂબ ઘણી બધી વિદ્યા પણ પ્રાપ્ત કરી છે એવી આ કન્યા. યોગ્ય અવસ્થા થતા એના માતા પિતાએ એક કોઈક વરની શોધ આદરી કે કોઈક એવો યુવાન મળે કે જેની સાથે આના લગ્ન કરીએ તો એનું જીવન સુંદર રીતે પસાર થાય. પણ પેલી કન્યા છે, અચંકારી ભટ્ટા છે, એણે એવું કીધું કે મારી હું એવા પુરુષ સાથે જ લગ્ન કરીશ કે જે મારી બધી વાત માને. આમે અત્યારે તો આ સિદ્ધાંત મણ લખ્યો હોય જ છે, પણ પેલી તો બોલીને કહે છે કે હું તો એવા જ પુરુષ સાથે લગ્ન કરીશ કે કે મારું બધું માને, જો એ મારું નહીં માને તો હું એને છોડીને પાછે આવી જઈશ. માતા પિતા એને સમજાવે છે કે પુણ્ય હોય ત્યાં સુધી બધું જ સારું ચાલે, પણ જ્યારે પુણ્યમાં ખોટ આવવા માંડે, પુણ્યોદય ઓછો થવા લાગે, ત્યારે સારી પરિસ્થિતિ પલટાઈ જતા વાર લાગતી નથી, છાયામાંથી તડકો થતા વાર લાગતી નથી. પણ આ કન્યાના પિતાની આબરૂ, એની સંપત્તિ અને એનું રૂપ એને જોઈને એક મંત્રીનો દીકરો તૈયાર થઈ ગયો કે મને વાંધો નથી, હું એનું જે કહેશો એ બધું માનીશ, એ જે કહેશે એ હું કરીશ. એટલે લગ્ન થયા. લગ્ન થઈને સાસરે આવી. સાસરે આવીને એ કહે છે, પહેલા જ દિવસે પહેલો જ ઓર્ડર બહાર પાડે છે કે તમારે સાંજે સૂર્યાસ્ત થતા પહેલા ઘરે આવી જવાનું. એટલે કીધું કે હું મંત્રીનો દીકરો છું, કાલે મને પણ મંત્રીની નોકરી મળશે, રાજ્યસભાની અંદર મારે કામ કરવાનું આવશે, અને સંભવ છે કે મને વાર લાગે, મને મોડું થઈ જાય. તો કે ના, બસ મેં કહ્યું એ કરવાનું, જો એમાં કંઈ પણ વાંધો પડશે, એમાં કંઈ પણ આડું અવળું થશે તો હું તો ચાલી જઈશ. એટલે કીધું કે સારું ભાઈ, હું તમે કહો છો એમ જ કરીશ. આને એટલી બધી સારી રીતે પ્રેમથી રાખે છે, બંનેનો સંસાર ખૂબ સારી રીતે ચાલે છે, પણ સાંજ પડે, સૂર્યાસ્ત થવાનો હોય એ પહેલાં એ રાજસભા છોડીને નીકળી જાય. એટલે બધા લોકો એની મશ્કરી કરે કે આ કેવો યુવાન છે, આ કેવો યુવક છે કે જે આટલો બધો ભેલો છે, પણ એ કોઈનું સાંભળે નહીં. એને ખબર હતી કે જો કંઈક આડુઅવળું થશે તો આ લોકોને તો મજા જ છે, પણ મારો તો સંસાર ખેદાન મેદાન થઈ જશે. આ વાત છેક રાજા સુધી પહોંચી ગઈ. એટલે રાજાને એક દિવસ એમ થયું કે મારે એની પરીક્ષા કરવી જોઈએ, અને એ પરીક્ષા કરવા માટે એણે એક દિવસ સૂર્યાસ્ત પછી લાંબા સમય સુધી રાજસભા ચલાવી. પેલો સૂર્યાસ્ત થવાના ટાઈમે કહે છે કે રાજાજી મને જવા દો. તો કે રાજનું આ એક બહુ મહત્વનું કાર્ય છે, અને એ મહત્વના કાર્યની અંદર આજે રોકાવું પડશે. એને રોકાવું પડ્યું, અને રોકાયો એટલે જ્યારે મોડો ઘરે પહોંચે છે, એટલે ઘરે તો એને ખબર હતી કે યુદ્ધ શરૂ થઈ જ જવાનું. યુદ્ધ શરૂ થયું. કીધું કે તમે મારી શરત છે તોડી નાખી છે, બસ હવે પતી ગયું. નકામી બાબતમાંથી બહુ મોટો વિવાદ થયો, અને એણે કીધું કે હું તો ચાલી આ ઘર છોડીને નીકળી ગઈ. પેલો મંત્રીનો પુત્ર છે, એને ખૂબ વિનંતી કરે છે, ખૂબ સમજાવે છે કે ભાઈ તું ન જા ન જા, પાછળ પાછળ જાય છે, પણ એ માનતી નથી. રાતનો સમય છે, નગર છોડીને જઈ રહી છે, અને રસ્તામાં એને ચોરોએ પકડીને એની પાસે જેટલા દાગીના હતા એ તો લૂંટી લીધા. અને એણે વિચાર કર્યો કે આ કોઈ સુંદર કન્યા છે, એને અમારા બોસને આપીશું એટલે બોસ ખુશ થઈ જશે, એટલે લઈ જઈને બોસને આપી. બોસે કીધું કે ભાઈ હવે તું અમારી છે, તારે અમારી સાથે ભોગ ભોગવવા પડશે. એટલે કીધું કે એ વાત નહીં બને, બાકી બધું કરવા તૈયાર છું, પણ હું ભોગ તો નહીં જ ભોગવું. પેલો ચોરોનો સ્વામી છે, ચોરોનો બોસ છે, એને ખૂબ વિનંતી કરે છે, પણ એ એકની બે થતી નથી. આ ચોરની માતા આ બધું સાંભળે છે, ત્યારે ચોરની માતા એને એમ કહે છે કે જ્યારે કોઈ આવી સ્ત્રી પોતાના શીલની રક્ષા કરવા માટે આટલી બધી અડગ હોય તો તારે એને પરેશાન ન કરવી. જો તું પરેશાન કરવા જઈશ અને જો એ શ્રાપ આપી દેશે તો તારું તો ધનોત પનોત નીકળી જશે. એટલે પહેલાં એ વિચાર કર્યો કે ભાઈ હવે આ માનતી જ નથી, અને માનો આવો આદેશ છે, એટલે હવે આને વિનંતી કરું, જો માને તો ઠીક, નહીં તો કાંઈ નહીં. એટલે એણે ના માની, એટલે એણે વિચાર કર્યો કે હવે આને વેચી નાખું. એટલે બીજા દિવસે એને બજારમાં જઈને વેચી આવ્યો. એ જમાનો હતો, સ્ત્રી પુરુષો વેચાતા હતા, મંડીઓ ભરાતી હતી, જેમાં સ્ત્રીઓને પણ ઉભી રાખવામાં આવે, પુરુષોને પણ ઉભા રાખવામાં આવે, અને ધનવાનો આવીને એને ખરીદીને લઈ જાય. એ જમાનાની આ વાત છે. ત્યાં આ સ્ત્રી વેચાણી અચંકારી ભટ્ટા વેચાણી એક વણકર લઈ ગયો. વણકરે કીધું કે આવી સુંદર કન્યા છે, મળી જાય છે તો લઈ જાઓ, ઘરે લઈ આવે. એને પણ એ વિનવે છે, પણ એ એકની બે પતિ નથી. એટલે આ વણકરે એવું નક્કી કર્યું કે હવે માનતી નથી તો હું મારીશ એને. એટલે મારે છે, તો પણ એ માર સહન કરી લે છે. માર સહન કરતા 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 એના શરીરમાંથી લોહી નીકળે છે, પીડા થાય છે, અત્યંત પીડા થાય છે, તો પણ એ બધું જ સહન કરે છે. ધીરે ધીરે એનું શરીર સુકાવા લાગે છે, એનું રૂપ નષ્ટ થવા માંડે છે. એક દિવસ એક યુવાન આ વણકર પાસે કપડાં ખરીદવા આવ્યો છે, અને આ અચંકારી ભટ્ટા એક ખૂણામાં બેઠી બેઠી દુઃખી દુઃખી વદને બેઠી છે, અને એક જ વિચાર કરે છે કે આ નરકની યાતનામાંથી હું ક્યારે મુક્ત થઈશ. અને પેલાની નજર ત્યાં એના ઉપર પડે છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે આ કદાચ મારી બહેન હોય. ઘણા દિવસોથી મને ઘણા વખતથી એના કોઈ સમાચાર નથી મળતા, તો એને પૂછવા વણકરને કે આ કોણ છે. એટલે વણકરે બધી વાત કરી, એટલે પેલી સ્ત્રીને પૂછવા જાય છે. એના ઉપરથી એક તાળો મળ્યો કે આ જ મારી બહેન છે. એને પૈસા આપીને મુક્ત કરાવે છે, અને મુક્ત કરાવીને ફરી પાછા પેલા બંનેનો મેળાપ કરાવે છે. હવે આ જે અત્યંતારી ભટ્ટા છે એનો આખો સ્વભાવ પલટાઈ ગયો છે, અત્યંત પલટાઈ ગયો છે. કેમ કે એને આખા સંસારનું સ્વરૂપ જોઈ લીધું છે, અને એ વખતે એનો સ્વભાવ અત્યંત શાંત બની ગયો છે. આ શાંત બનેલા સ્વભાવની પ્રશંસા સર્વત્ર થવા લાગી, બધે જ એની પ્રશંસા થવા લાગી. તો એ કહે છે કે એની શાંતિની, એને ક્રોધ ઉપર વિજયની પ્રશંસા થવા લાગી. એટલે દેવ આ વાતથી દેવો સુધી પહોંચી. એટલે એક દેવને એની પરીક્ષા કરવાનું મન થયું, અને આની પાસે અમુક ઔષધો હતા. એ જે દેવ છે એ સાધુનું રૂપ લઈને આવે છે, અને કહે છે કે મને ફલાણો ઔષધ દવા એ જોઈએ છે, અત્યંત મૂલ્યવાન, બીજા કોઈની પાસે ન મળે એવી દવા એની પાસે હતી, અને એના ચાર બોટલ ભરેલી એટલી દવા. એટલે પેલા સાધુ રૂપે આવી અને કહે છે કે મને પેલી દવાની જરૂર છે. કહે છે કે છે મારી પાસે. એટલે એની દાસીને કીધું કે આપણે પેલા કબાટની અંદર આ પડ્યું છે દવા, એ લઈ આવો. એ આપે લેવા જાય છે, હાથમાંથી એ બોટલ પડી જાય છે. આ બધી દેવ માયાજાળ કરી રહ્યો છે આની પરીક્ષા કરવા માટે. એટલે પેલી અસંકારી ભક્તા કહે છે કે બેન વાગ્યું તો નથી ને, બોલે ધોળાઈ ગયું, બીજી પણ આપણી પાસે બોટલ છે, બીજી પણ હાથમાંથી સરકાવી દે છે પેલો, ત્રીજી પણ સરકાવી દે છે. એટલે પેલા અસંકારી ભક્તા ઊભી થાય છે અને કહે છે કે તું રવા દે, આજે કદાચ તારા મનની અંદર કંઈક ગડમથલ ચાલી રહી છે, એટલે તું જ્યારે લેવા જાય છે ને બરાબર ધ્યાનપૂર્વક લઈને આવતી નથી, અને હાથમાંથી છટકી જાય છે, હવે તું રવા દે હું લઈ આવું કરીને લાવે છે અને સાધુને વરાવે છે. એ જ વખતે સાધુ પોતાના અસલી સ્વરૂપનું દર્શન કરાવે છે કે ભાઈ હું તો સાધુ નથી, હું માત્ર એક દેવ છું ને તમારી પરીક્ષા કરવા આવ્યો છું. પણ મારે જે તમારી પરીક્ષા કરવી હતી એ કરવી હતી કે લોકો દ્વારા અને અમારી સભાની અંદર અમે જાણ્યું હતું કે આ એક એવી સ્ત્રી છે, તદ્દન બદલાઈ ગયેલી છે, કે નિમિત્ત ઊભું થાય તો પણ ક્રોધ ના આવે,
અને એ અમે આજે પરીક્ષા દ્વારા જાણ્યું કે ખરેખર અદભુત છે. સાધુને પણ દુર્લભ એવી સંતા તારામાં છે, નહીં તો જ્યારે મૂલ્યવાન ખૂબ જ મોંઘું એવું તેલ જો ઢોળાઈ જાય તો આપણને નોકર ઉપર, ચાકર ઉપર કે કોઈના ઉપર કેટલો બધો ગુસ્સો આવે, કેટલો બધો ક્રોધ આવે, અહીંયા ક્રોધનું નામ નથી. ત્યારે પેલા દેવ કહે છે કે આવું કેમ બન્યું, આટલો બધો સંયમ કેવી રીતે આવ્યો, આટલો બધો સંયમ સાધુ સાધુને પણ દુર્લભ એવો સંયમ કેવી રીતે આવ્યો. ત્યારે એને એના જીવનની આ આખી ઘટના કહી કે આ સંયમ અનેક પ્રકારના અનુભવમાંથી પસાર થયા પછી આવ્યો છે. ક્રોધના કડવા ફળને ચાખેલા છે, ક્રોધના કારણે મેં કેટલી બધી તકલીફો વેઠી છે. માત્ર દુઃખ નથી વેઠ્યું, પણ એ દુઃખની નરકની યાતના કે જે વસ્તુ નરકની અંદર ભોગવવી પડે એવી વાતો, એવા દુઃખો મેં મનુષ્ય ભવની અંદર ભોગવ્યા છે. અને ક્રોધનું કટુ ફળ જાણ્યા પછી મને ખબર પડી છે કે ક્રોધથી ક્યારેય ઈચ્છિત ફળની, આપણા ઈચ્છેલા ફળની પ્રાપ્તિ થતી નથી. પણ આપણી સાથે જ્યાં સુધી પુણ્યોદય છે, જ્યાં સુધી આપણી સાથે પુણ્ય છે, ત્યાં સુધી આ બધું ચાલ્યા કરતું હોય છે. એટલે સિદ્ધર્ષિ ગણીએ એક બહુ સુંદર વાત કરી છે, અને એ સુંદર વાત આપણે અહીંયા સમજવાની છે, જેથી ખ્યાલ આવે કે આપણે શું કરી રહ્યા છીએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. આમાં બોર્ડ ઉપર કેટલીક વસ્તુ ભૂસાતી નથી, કારણ કે વસ્તુઓ પણ એવી છે કે ભૂસી હતી, પણ બાબત તો લખી છે કે ભૂસી શકાતું નથી. એટલે તમને જરા ધ્યાન રાખજો કે જો મમત્વ આવી ગયું તો ભૂસવું બહુ અઘરું છે. એમણે એક વાત કરી છે પરિવારની, પરિવાર એટલે ફેમિલી, આપણો પરિવાર. એ પરિવારની એમણે વાત કરીને કહ્યું કે માણસે પોતાના જીવનની અંદર પરિવારમાં કોણ કોણ છે એનો વિચાર કરવો જોઈએ. તો એક તો પરિવાર એવો છે જે આપણને દેખાય છે, દેખાય છે તેવો પરિવાર એટલે માતા, પિતા, ભાઈ, બહેન, કાકા, કાકી, મામા, મામી, માતા, માસી, જે બી ગણો, આ એક દેખાય એવો પરિવાર. એ ઉપરાંત એક બીજો પરિવાર છે જેને આપણે જોઈ શકતા નથી, એ આપણી અંદર રહેલો પુણ્ય, પાપ, વિગેરે, આ એક બીજો પરિવાર છે આપણા આત્માની અંદર. આ બહારનો પરિવાર છે, આ અંદરનો પરિવાર છે. બાહ્ય પરિવારને આપણે જેટલું ઓળખીએ છીએ એટલા આ પરિવારને આપણે ઓળખતા નથી. આ પરિવારથી આપણને એમ થાય છે કે મારું રક્ષા થાય છે, મને પાલે છે, પોષે છે. પણ સિદ્ધર્ષિ ગણી કહે છે કે ખરો પરિવાર તો આ છે. અહીંયા પુણ્ય હશે તો આ પરિવાર કામમાં આવશે, અહીંયા પુણ્ય નહીં હોય તમારું અને પાપમાં ઉતરી હશે તો સગા પણ પરાયા થઈ જશે. અહીંયા જો પુણ્ય છે તો પરાયા પણ સ્વજનો એટલે દૂર દૂરના હજારો માઇલ દૂર બેઠેલા માણસો પણ તમને મદદ કરવા માટે તૈયાર થઈ જશે. એટલે આ એક બીજો પરિવાર છે. અને આ ઉપરાંત જે ત્રીજો પરિવાર છે એને કોઈ ઓળખતું નથી, અને એના વિશેની ક્યારેય આપણે દરકાર કરી નથી. એ છે સમતા, ક્ષમા, દયા, મૈત્રી, પ્રમોદ, કરુણા, વગેરે વગેરે. આ બધા આપણા એક ત્રીજા પરિવારના લોકો છે. આ એક પરિવાર
આ બીજો પરિવાર અને આ ત્રીજો પરિવાર, આ ત્રણ પરિવાર છે. આમાંથી આપણે માત્ર આ પરિવારને ઓળખીએ છીએ, આ પરિવારને ઓળખતા નથી, પણ વખત આવે આપણને અનુભૂતિ થાય છે અને આ પરિવારની આપણે ક્યારેય વિચારણા કરી નથી. હવે સિદ્ધાંતિ કહી કહે છે કે જો આ ત્રણેય પરિવારનો તમે ખૂબ ઊંડાણથી અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે સાચું પરિવાર, આત્માનો ખરો પરિવાર તો આ જ છે. આ પણ આગંતુક છે કે આ કર્મને કારણે ઉત્પન્ન થયેલો પરિવાર છે અને આ બહારનો પરિવાર છે. આ બહારનો પરિવાર એ તદ્દન નકામો પરિવાર છે. આ પણ જોડવા જેવો છે. આ એક જ પરિવાર સાચો છે. જો આ પરિવાર બરાબર હશે તો એને આમ જે પુણ્ય હશે એ પ્રબળ બનશે. પુણ્ય પ્રબળ હશે તો બહારનો પરિવાર પણ વ્યવસ્થિત રહેશે.
એટલે જે મૂળભૂત પરિવાર છે એ મૂળભૂત પરિવારને આપણે સૌથી વધુ નિગ્લેક્ટ કરીએ છીએ. આપણે સૌથી વધુ નિગ્લેક્ટ કરતા હોઈએ તો આપણા અંદરના મૂળભૂત પરિવારને, આપણું જે ઓરિજિનલ ફેમિલી છે જેની સૌથી વધુ દરકાર કરી પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી ત્યાર પછી, એટલે દીક્ષા લીધા પછી શું કરવાની કોશિશ કરી તો કે દીક્ષા લીધા પછી સૌથી પહેલા સમતામાં રહેવાની વાત કરી. કામમાં ખીલા ઠોકાણા સમતા ધારણ કરી, પગમાં કીર રંધાણી સમતા ધારણ કરી. ગમે તેટલા ઉપસર્ગો આવ્યા, ભૂખ્યા રહેવું પડ્યું, એ બધા જ પ્રસંગોએ માત્ર પહેલા પરિવારનો જ વિચાર કર્યો. એના કારણે બીજા પરિવારની અંદર જ્યારે ખોટ ઉત્પન્ન થઈ હતી એ બધી ટળી ગઈ અને પહેલો પરિવાર સંપૂર્ણપણે એમણે સાચવી લીધો તો આખું જગત એમના માટે એમનું પોતાનું પરિવાર બની ગયું. પરમાત્માના માટે એમ કહે છે કે એમના અંદર એટલી બધી મૈત્રી પ્રગટી, એટલી બધી મૈત્રી પ્રગટી કે એ મૈત્રીના કારણે માણસો જ અનુકૂળ થયા એટલું નહીં, કેવળ જ્ઞાન પ્રગટ થયું, મૈત્રી પ્રગટ થઈ ગઈ. પરમ મહેન્દ્રભાઈ આગળ આવતા ને તમે ના દેખાતું હોય તો, પરમ મૈત્રી પ્રગટ થઈ અને એ પરમ મૈત્રી પ્રગટ થઈ એટલે કે માણસો જ એમને અનુકૂળ થયા એવું નહીં, પ્રકૃતિ પણ અનુકૂળ થઈ ગઈ. જ્યારે વિચરતા હોય ત્યારે કાંટા પણ ઊંધા થઈ જાય કે કાંટાને પ્રકૃતિને પણ એવું થયું કે જો આવો મહાપુરુષ રસ્તા ઉપરથી પસાર થતો હોય તો અમે પણ અમારા સ્વભાવમાં એવું પરિવર્તન લાવે કે અમારા દ્વારા કોઈને પીડા થાય નહીં. એટલે અંતર્ગત આપણો જ્યારે આંતરિક પરિવાર જો મજબૂત હોય, સાબૂત હોય, શ્રેષ્ઠ હોય તો તમારે બહારના પરિવારને ગોઠવવાની, એની ચિંતા કરવાની જરૂર પડતી નથી, આપોઆપ બધું ગોઠવાતું જાય છે. એટલે આ જે વાત કરી આ બહુ મહત્વની વાત છે અને આના ઉપર જ આખી વાત, આખો ધર્મ આના ઉપર રચાયેલો છે કે આપણે કયા પરિવારને નંબર વન, નંબર ટુ કે નંબર થ્રી, કયા પરિવારને મહત્વ આપીએ છીએ. નંબર થ્રીને જે સૌથી ઓછું મહત્વ આપવાનું છે એને સૌથી વધુ મહત્વ આપે. નંબર વન જે પરિવાર છે એને સૌથી વધુ ઓળખવાનું છે એને ક્યારેય ઓળખવાની કોશિશ કરતા નથી અને નંબર ટુ ક્યારેક ક્યારેક પ્રસંગ ઊભો થાય એ તો બે નંબરી જ છે, બે નંબર વાળો જ છે, એ ખરેખર સાચો નથી, છતાં એને ક્યારેક ક્યારેક ઓળખવાની કોશિશ કરીએ છીએ. તો એ સમજીએ તો અહીંયા એમ કહે છે કે આખી જે પરિસ્થિતિ છે એ પલટાઈ જાય, જે દ્રષ્ટિની અંદર આખું જે પરિવર્તન આવે એ તો આવી શકે. આ હરિભદ્રસુરી મહારાજે કહ્યું કે જે મનની અંદર જુદા જુદા પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે એનું એક કારણ છે કે આ જે ભવાભિનંદીપણું, એટલે આ જે ત્રીજો પરિવાર છે એને જ એ મહત્વ આપતો હોય, એ ભવાભિનંદીપણું છે. બહારના પરિવારને અત્યંત મહત્વ, એને સર્વસ્વ માને. અહીંયા એક વસ્તુ ખ્યાલ રાખવાની છે કે આ જે ધર્મ અહીંયા જે શીખવાડે છે અથવા ધર્મને જે કહેવું છે એ એવું કહેવું છે કે ત્રીજા પરિવારને મહત્વ આપવાને બદલે પહેલા પરિવારને મહત્વ આપશો
તો ત્રીજા પરિવાર પ્રત્યે તમારી સાચી મૈત્રી, તમારો સાચો સ્નેહ, તમારી સાચી ભાવના પ્રગટશે. એટલે ધર્મ એવું નથી કહેતો કે આ બધાને નિગ્લેક્ટ, આ બધાને છોડી દો, સર છોડી દો. ધર્મ એમ કહે છે કે તમે એની સાથે સ્નેહ રાખો છો તો નિષ્ઠાપૂર્વકનો સ્નેહ હોવો જોઈએ. તમે કોઈની સાથે મૈત્રી કરો છો તો એ નિષ્ઠાપૂર્વકની મૈત્રી હોવી જોઈએ. આપણી મૈત્રીમાં પણ નિષ્ઠા નથી, સ્વાર્થ છે. આપણે કોઈને ફોન કરીએ છીએ, આપણે કોઈને ખબર અંતર પૂછીએ છીએ એટલા માટે કે એણે આપણને ભૂતકાળમાં પૂછ્યું હતું, આપણી તકલીફ હતી ત્યારે ફોન કર્યો હતો, અને એ વખતે એનો ફોન ના આવ્યો હોય તો અત્યારે કોઈ એમ કે ભાઈ ફલાણાને જણાવજો, એને કહેજો, એ પણ ખબર અંતર પૂછતા હતા તમારી, તો કે મને તકલીફ હતી ત્યારે ક્યાં એને ફોન કર્યો હતો કે હું એને પૂછું. આ જે વૃત્તિ છે એનો અર્થ એ છે કે આપણો સ્નેહ, આપણી મૈત્રી, આપણી ભાવનાઓ સ્વાર્થથી કલુષિત થયેલી, સ્વાર્થથી દૂષિત થયેલી છે. એટલે જો આવી સ્વાર્થથી દૂષિત થયેલી હોય તો આપણી વૃત્તિઓ ભવાભિનંદીપણા વાળી છે, અને એ ભવાભિનંદીપણાનું પહેલું લક્ષણ હવે જણાવે છે એ તમારે જોવાનું છે. ભવાથી નંદી પણ ભાવ એક કરતા અભિનંદન એટલે એને સારું માનવું પણ એટલે એવી અવસ્થા. સૌથી પહેલું કીધું કે ક્ષુદ્રતા મનની અંદર હોય તો ભવાની મંદી પણ આવે. ક્ષુદ્રતા એટલે કૃપણતા, કૃપણતા એટલે કંજુસાઈ, કંજુસાઈ હોય તો ભવાની મંદીપણું હોય. એટલે કૃપણપણું, કંજુસાઈ, જ્યારે જીવની અંદર કૃપણતાનો સ્વભાવ, કંજુસાઈનો સ્વભાવ પડ્યો છે તો એને સંસારની વસ્તુ પ્રિય લાગશે. મમ્મરશેઠનું દ્રષ્ટાંત કૃપણતાની અંદર સૌથી પહેલા નંબરે મૂકી શકાય એવું એક દ્રષ્ટાંત છે કે મમ્મણ શેઠને જે વસ્તુઓ મળી છે, જે સંપત્તિ મળી છે, એ સંપત્તિની તુલના જ્યારે અભયકુમારને શ્રેણિક મહારાજાએ પૂછ્યું કે આ નગરની અંદર મારા કરતા વધુ ધનવાન કોણ છે, ત્યારે અભયકુમારે એમ કીધું કે રાજાજી આ નગરની અંદર એક મમ્મણ નામનો શેઠ રહે છે. તો કે હા, હું ઓળખું છું, પેલો કંજુસનો શિરોમણી. તો કે હા, એ જ. તો કે એ તો જ્યારે લાકડા નદીમાં તણાઈ આવે, ગંગા નદીની અંદર પૂર આવ્યું હોય ત્યારે એ પૂરમાં ધસમસતા પૂરના પાણીની અંદર લાકડા તણાઈને આવતા હોય, ઝાડ ઉખડીને આવ્યા હોય, એ વખતે તમને ખ્યાલ હોય તો પૂર આવ્યું હોય ત્યારે નદીના પાણીની અંદર કેટલો બધો કરંટ હોય, કેટલો કરંટ હોય. પણ એ કરંટની અંદર પણ ભૂસકો મારી અને પેલો મમ્મણ છે એ લાકડા ખેંચી લાવે, એને સૂકવે અને પાછો એને વેચવા જાય. આ એની આટલી સાહસ, આટલી હિંમત કે આ જાનના જોખમે ભેગું કરે, જાનના જોખમે એ લાકડા લઈ આવે, પૈસા એકઠા કરે, ભેગા કરે પણ વાપરે નહીં. કેટલી કંજૂસ થાય કે એને ભૂખ લાગે એટલે ખાવાનું તો જોઈએ, દરેક માણસને ખાવાનું જોઈએ, તો શું કરે? સવારે પાણીમાં અડદ છે એને પલાળી દે, પલાળે પછી બે ત્રણ કલાક પલાળવા દે, પછી એ લાકડાની અંદર એને રાંધવાનું પણ એમ વિચાર કરે કે જો હું રાંધીશ તો મારા લાકડા ઓછા થઈ જશે, એટલે રાંધે નહીં. સાંભળો તમે કે એની કંજુસાઈની પરાકાષ્ઠા કેટલી. એ રાંધે નહીં પણ એ પલાળેલા જે અડદના દાણા છે
કે પોતે જે આસન ઉપર બેસે એની ઉપર પાથરી દે અને એની ઉપર બીજું આસન મૂકે અને એની ઉપર એ બેસે. એટલે શરીરની ગરમીથી જેટલા પેલા એની અંદર રંધાય એટલા રંધાઈ જાય અને સાંજ પડે પેલા અડદના બાકોળા ખાય અને જીવન ગુજારે. કેટલી કંજૂસ થાય. એટલે શ્રેણિક મહારાજા કહે છે કે એ કંજૂસ નો શિરોમણી એની પાસે મારી કરતા પણ વધુ ધન. ન ભૂતો ન ભવિષ્યતિ. તો કે ચલો આપણે જોવા જઈએ. મમ્મા શેઠના ઘરે જયારે જોવા જાય છે ત્યારે ખબર પડે છે કે એના ઘરના ભોંયરાની અંદર એક બળદ છે. સોનાનો બળદ બનાવે છે. એ બળદ ઉપર એ રત્નો જડી રહ્યો છે. રત્નો જડતા 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 એનું આખું શરીર રત્નોથી જડાઈ ગયું છે. એના બે શિંગડામાંથી એક શિંગડું રત્નથી જડવાનું બાકી છે. એટલે મમ્મણ શેઠ કહે છે કે હવે બે ચાર વર્ષના વેપાર પછી જે રત્નો ભેગા થશે એનાથી આ શિંગડું પણ રત્નોથી જડી દેવામાં આવશે. ત્યારે આ રત્ન આ બળદ છે એ કેટલો સુંદર લાગશે. એટલે અભય કુમાર શ્રેણિકને કહે છે કે મહારાજા તમે આનું એક શિંગડું ખરીદી શકો જે રત્નથી જડેલું છે તે. તો કે ના, મારી તમામ સંપત્તિ આપું તો પણ આની અંદર જે રત્નો જડેલા છે એ શ્રેષ્ઠ મૂલ્યવાન રત્નો છે, એ શિંગડું હું ખરીદી શકું નહીં પણ ભોગવી શકતો નથી. કૃપણતા એટલે પોતાની પાસે જે છે એ ભોગવી શકે નહીં. કૃપણતાને કારણે માણસની પાસે હોય ખરું, મળે ખરું, પણ ભોગવી શકે નહીં. અને હોય તેને પકડી રાખવાનું મન થાય અને એની અંદર આસક્ત થઈ જાય. એટલે ઘણી બધી વાર નીતિશાસ્ત્રકારોએ એવું કહ્યું કે જો તમે આવી આસક્તિ ધરાવશો તો તમે એ જ વસ્તુની અંદર, એ જ જગ્યાની અંદર, તિર્યંત ગતિની અંદર ઉત્પન્ન થશો. તિર્યંત ગતિમાં ઉત્પન્ન થવાના કારણોની અંદર કહ્યું કે માયા તેર્ય વ્યોનયસ્ય. એટલે વસ્તુ પ્રત્યેની અત્યંત માયા હોય, વસ્તુ પ્રત્યેનો અત્યંત લગાવ હોય તો એ વસ્તુની અંદર જ જીવ ઉત્પન્ન થાય. બીજું કીધું કે લોભ રતિ, લોભની રતિ, જેની અંદર લોભ. આ પહેલું આપણે લખ્યું ક્ષુદ્રતા, બીજું છે લોભમાં રતિ. લોભ લોભ હોય કે આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં, એવો ભાવ જેનો છે એની અંદર પણ ભાવ સંસારની અભિનંદનશીલતા હોય. આ બધું આપણે એટલા માટે જોઈ રહ્યા છીએ કે ધર્મનો અભ્યુદય કરવા માટે, અંદરથી ધર્મના સંસ્કારો ઉત્પન્ન થાય તે માટે કઈ કઈ વસ્તુઓ બાધક છે, કઈ કઈ વસ્તુઓના કારણે બાધ ઉત્પન્ન થાય છે. દીન, તો કે હંમેશા દીનતા દાખવનાર. દીનતા દાખવનાર એટલે ગરીબ જેવી રીતે, દીનતા એટલે રડતો હોય, દુઃખી હોય, એવો જે ભાવ રાખે. એક ભાઈ હતા, એ બહુ દુઃખી થઈ ગયા. એના મિત્ર એને પૂછ્યું કે ભાઈ તું દુઃખી કેમ છે? તો કે શું કરું, કે આજે મેં જે રિલાયન્સના શેર્સ લીધા હતા એ ભાવ બહુ ગગડી ગયા. તો કે સાહેબ, એ તો ઓરિજિનલ 10 રૂપિયામાં લીધેલા છે ને અત્યારે 900 રૂપિયાનો ભાવ ચાલે છે. તો કે ના, 1200 હતા ને 1200માંથી 900 થઈ ગયા, એટલે દુઃખી છું. નફામાં નુકસાન જાય તોય દુઃખ. તો આ શું થયું? લોભ રતિ. એને લોભમાં રતિ. આવો માણસ ક્યારે પણ ધર્મમાં લીન ન થઈ શકે. ધર્મ કરવા આવે પણ એના મનની અંદર ભાવ એ જ હોય કે આવતીકાલે શેરના ભાવ વધી જાય તો સારું, આવતીકાલે આખું રિસેશનમાંથી તેજી આવી જાય તો સારું. એના ધર્મના ક્ષેત્રની અંદર પણ રાગની જ વિચારણા કરે, ધર્મના ક્ષેત્રમાં આવીને પણ એ જ ભાવ. હવે દીનતાની વાત આપણે કરી રહ્યા હતા કે દીનતા એટલે માગવાનો સ્વભાવ હોય, સંસારા કોરસી નામની એક વિધિ આપણે કરીએ છીએ. રોજ રાત્રે શ્રાવકે સુતી વખતે સંસારા પોરસીની વિધિ કરવી જોઈએ. એવું એક વિધાન છે કે રાત્રે સૂઈએ ત્યારે શું કરવું, કેવી રીતે સુવાનું, સુતી વખતે શું ભાવ ભાવવાના, અને એ બહુ મહત્વનું છે. એક શાસ્ત્રની અંદર પણ કહ્યું છે, ઉત્તરાધ્યાયન સૂત્રમાં કહ્યું, ભગવતી સૂત્રની અંદર કહ્યું કે આપણા જીવનની જે છેલ્લી લેશિયા હોય એ જ લેશિયામાં આપણો જન્મ થાય. જે લેશિયામાં જીવ મરે એ લેશિયાવાળી ગતિમાં ઉત્પન્ન થાય. એટલે જો છેલ્લી લેશિયા એટલે આપણી કૃષ્ણ લેશિયા હોય, કૃષ્ણ લેશિયા એટલે અત્યંત ખરાબ લેશિયા. લેશિયાના સિદ્ધાંત વિશે તમે બધા ભણ્યા હશો કદાચ, ભણાવે છે ને, બધું ભણ્યા છો, તો હવે અહીંયા નમો અરિયંતાણમ કરી દઈએ, નમો અરિયંતાણમ કરીએ. લેશિયા એક બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આપણા મનના ભાવો અને એ મનના ભાવો કષાયોથી યુક્ત બને છે ત્યારે એ મનના ભાવો મલિન થવા માંડે છે. એ મનોવૈજ્ઞાનિક બાબત પણ છે. અને એમ કહે છે કે આપણી લેશિયા ઉપરથી આપણા ભવિષ્યનું પણ કથન કરી શકાય છે કે આપણી લેશિયા, આપણી ઓરા જો ખરાબ થવા માંડે તો શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થવાનો છે અથવા મનની અંદર કોઈ વિકાર ઉત્પન્ન થવાનો છે એ લેશિયા દ્વારા ઉત્પન્ન થતા પહેલા ખબર પડી જાય છે. છ પ્રકારની લેશિયા છે, એમાં ત્રણ ખરાબ લેશિયા છે, ત્રણ શુભ લેશિયા છે. કૃષ્ણ, નીલ અને કાપોત લેશિયા એ અશુભ લેશિયા છે. કૃષ્ણ લેશિયા એ અત્યંત અશુભ લેશિયા છે. ગઈકાલે આપણે તીવ્ર, મંદ, જ્ઞાતા, જ્ઞાતા, વિરાધિકરણ વિશેષ, સદવિશેષ એવા આપણે પ્રકારો જોયા હતા. એવી જ વાત અહીંયા છે કે લેશિયા એટલે મનની અંદર જ્યારે ભાવ, ખરાબ ભાવ ઉત્પન્ન થાય ત્યારે એ તીવ્રપણે ઉત્પન્ન થયેલા હોય ત્યારે એમ એ વિચાર કરે કે હું બધાનો ધનોત પનોત કાઢી નાખું, એ તીવ્ર અશુભ લેશિયા છે. જો એ ભાવની અંદર મરે તો એની સાતમી નારકી, એટલે કે સાતમી નારકીની અંદર કૃષ્ણ લેશિયા. જે લેશિયાની અંદર મરે એ જ લેશિયાની અંદર ઉત્પન્ન થાય. એટલે જે લેશિયા આપણા આયુષ્ય કર્મનો બંધ કરનાર હોય એ જ ગતિ આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે એક બીજો સિદ્ધાંત છે કે આપણે રાત્રે જ્યારે સૂઈએ ત્યારે જે છેલ્લો વિચાર હોય એ બીજા દિવસનો પહેલો વિચાર બનતો હોય. એટલે રાતના સૂતી વખતે આપણા મનની અંદર જો અશુભ વિચાર હોય તો બીજા દિવસે સવારનો પહેલો વિચાર અશુભ હશે. રાત્રે સૂતી વખતે જો આપણો છેલ્લો વિચાર શુભ હશે તો બીજા દિવસે સવારે ઉઠવાનો પહેલો વિચાર શુભ હશે. એટલે આ શુભ વિચારની અંદર આપણે રહીએ એના માટે શાસ્ત્રકારોએ કીધું કે ભાઈ રાત્રે સૂતી વખતે નવકાર મંત્રનું સ્મરણ કરવું. નવકાર મંત્રનું સ્મરણ ફરીવાર એ યાદ રાખવાનું છે કે ઉપયોગપૂર્વક કરવાનું છે. ઉપયોગપૂર્વક કરીએ તો એ કામનું, નહીં તો એ જ નવકાર મંત્ર એનાથી આપણને ઊંઘ તો આવી જશે પણ એનાથી જે પૂર્ણ લાભ પ્રાપ્ત કરવાનો છે એ પૂર્ણ લાભ પ્રાપ્ત નહીં થઈ શકે. જ્યારે આપણે નવકાર મંત્રનું સ્મરણ કરતા કરતા સૂઈએ છીએ ત્યારે આપણી લેશિયાઓ શુભ થતી જાય છે અને કદાચ એ લેશિયાઓ શુભ થઈ ગયેલી લેશિયાઓમાં આપણા જીવનનો અંત આવી જાય તો બીજા ભાવની અંદર આપણે સદગતિની અંદર જન્મીએ છીએ. આ એની પાછળનું લોજિક છે, આ એની પાછળનું વિજ્ઞાન છે કે આપણા મનના ભાવો શુદ્ધ કરવા માટે આ બધા આલંબન રૂપે લેવાના છે અને એ આલંબન રૂપે લેવા માટે શાસ્ત્રની અંદર એક વિધાન કર્યું કે રાત્રે સૂતી વખતે તમે સંસારા પોરસીની વિધિ કરો. અને એ સંસારા પોરસીની અંદર એ વાત કરી કે તમારે સૌથી પહેલા પરમાત્માનું, સાધુ ભગવંતોનું સ્મરણ, 18 પાપસ્થાનકનો ત્યાગ, કે આ દિવસ દરમિયાન મારાથી જે કાંઈ 18 પાપસ્થાનકનું સેવન થયું છે એનો હું ત્યાગ કરું છું અને પછી કહે છે કે એગોહમ નથી ને કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. આજે ભાવના ભાવવાની છે, એકત્વની ભાવના ભાવવાની છે, અને એકત્વની ભાવના ભાવવા દ્વારા પોતાના શુદ્ધ એવા આત્મ સ્વરૂપને સ્પર્શવાની કોશિશ કરવાની છે. ત્યાં કહે છે કે એગોહમ નથી ને કોઈ, હું એકલો છું, મારું કોઈ નથી. નાહમ અન્નસ્તસ્થઈ, અને હું કોઈનો નથી, મારું કોઈ નથી, હું કોઈનો નથી. માણસ અહીંયા જ ભૂલ કરે છે, એ ક્યારેય એકત્વનો વિચાર કરતો નથી. એ હંમેશા એવો વિચાર કરે છે કે હું એકલો નથી, મારી આજુબાજુ ઘણા બધા છે, મને કંઈ પણ થશે તો બધા મારી મદદે આવીને ઉભા રહેશે, અથવા બીજાને કાંઈ થશે તો હું દોડીને મદદ કરવા પહોંચી જઈશ. આ એક ભ્રમણા છે કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા રોગોને બીજું કોઈ મટાડી શકતું નથી. કર્મનો ઉદય આવે ત્યારે એ ભોગવવા પડે છે, એ ભોગવ્યા વગર ચાલતું નથી. ઘણા બધા લોકોએ આ અંગે વિચાર કર્યો કે ભાઈ કર્મ જેવી કોઈ વસ્તુ છે કે નહીં, અને હવે તો ઘણા બધા પ્રયોગો પણ થયા છે કે ભાઈ આવી કોઈક વસ્તુ છે કે જે આપણને માનવા બાધ્ય કરે છે, માનવા પ્રેરે છે કે કર્મ જેવી કોઈક વસ્તુ છે. તમને એના એક કેટલાક દ્રષ્ટાંતો આપી શકાય કે તમને કોઈ રોગ થયો હોય, એના માટે તમે બધે દોડા દોડ કરો, એ રોગ મટે જ નહીં, મટે જ નહીં. ફરી ફરી અને ફરી પાછા તમે તમારા ડોક્ટર પાસે જાઓ અને એ કહે કે કદાચ આનાથી મટી જાય, લો આ દવા લો, અને એ દવા લો અને તમારો રોગ મટી જાય. ત્યારે આપણે ડોક્ટરને પૂછીએ કે પહેલા કેમ આ ના બતાવ્યું, તો કે એ મગજમાં યાદ નહોતું આવ્યું એ વખત. તો ખરેખર એને યાદ નહોતું આવ્યું એવું નહોતું. એનું કારણ એ હતું કે આપણા ભોગવવાના કર્મો ભોગવાયા નહોતા. જે સમયે કર્મો ભોગવાઈ જાય છે તે સમયે ઔષધનું નામ પણ બરાબર પરફેક્ટ એ જ ઔષધનું નામ એને યાદ આવે છે. એટલે જે આ ધર્મ વગેરે કરવા દ્વારા, અશુભ કર્મનો ક્ષય કરવા દ્વારા આપણે આપણા જીવનને બહારથી અને અંદરથી વધુ તંદુરસ્ત બનાવીએ છીએ. બહારથી તંદુરસ્ત એટલે શારીરિક તંદુરસ્તા, અને આંતરિક તંદુરસ્તા એટલે મનની અંદર સારા વિચારો, મનની અંદર શુભ વિચારો, મનની અંદર શુભ લેશ્યાઓ. એટલે ત્યાં કહે છે કે એગોહમ નથી ને કોઈ, નામ ન સકતઈ એવમ અદીન મનસો. આવી રીતે દીનતા લાવ્યા વગર, ઓશિયાળા બન્યા વગર, દુઃખી થયા વગર, પીડાનો અનુભવ કર્યા વગર વિચાર કરવાનો છે. એગોહમ નથી ને કોઈ, આવો વિચાર આવે કે કોઈ આપણું ગુજરી ગયું હોય, સ્મશાનમાં ગયા હોય, એની ચિતા એની ફ્યુનરલ હાઉસની અંદર એની બોડી ચાલી ગઈ હોય, એની બળતી અગ્નિથી બળતી બળતા દેહને જોતા હોઈએ, ત્યારે આપણે કહીએ કે એ ગોહમ નથી ને કોઈ, કે બધું નકામું છે, કંઈ જ નથી. જુઓ ને, ગઈકાલ સુધી તો આ ભાઈ દોડતા હતા, આજે કેવું થઈ ગયું, પણ ઘરે આવીને પાછું એની એ જ, એટલે દીનતા, એ જે દુઃખ ઉત્પન્ન થયું છે એ દીનતામાંથી ઉત્પન્ન થયું, અને દીનતામાંથી ઉત્પન્ન થયેલા દુઃખનો ભાવ લાંબો સમય ટકતો નથી. એમાંથી વાસ્તવિકતા, વાસ્તવિક ભાવ, સાચા ભાવ પ્રગટતા નથી. એટલે રોજ રાત્રે સૂતી વખતે આ ભાવ ભાવવાનો છે, પણ અદીન મનથી એટલે તંદુરસ્ત મનથી, પ્રસન્નતાપૂર્વક અને વાસ્તવિક રીતે, કે આ જ વાસ્તવિકતા છે. અને સાથે સાથે એની અંદર બીજી જે એક મહત્વની વાત કરી કે આ જીવ દુઃખી થાય છે એનું કારણ શું છે, તો કે સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખમ પરંપરા, કે જ્યાં સંયોગ ઉત્પન્ન થયો ત્યાં દુઃખ આવે. જ્યાં સંજોગ, સંયોગ એટલે માણસનો સંયોગ કે વસ્તુનો સંયોગ, એ થયો, સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખ પરંપરા, સમહા સંજોગ સંબંધમ સબ્બમ તિવિહેણ વો સિરિયમ, કે તેથી કરીને આખું જે મારી રમત, આ જીવનની જે ઘટનાઓ છે, જે આખી પ્રક્રિયા ચાલી રહી છે, એ પ્રક્રિયાની અંદર જો કોઈ મહત્વનો ભાગ ભજવતો હોય તો સંયોગ, સંયોગની સાથે રાગદ્વેષ, રાગદ્વેષની સાથે મનના ભાવો, મનના ભાવોની સાથે જોડાયા કષાયો, કષાયોની સાથે જોડાયું કર્મ, કર્મની સાથે આત્માની પ્રકૃતિ સ્થિતિ રસ બંધ અને પ્રદેશ. એ પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ બદલાય એટલે ફરી પાછી એક આખી માયાજાળ, એક આખું ચક્ર ચાલુ થયું. એટલે રાત્રે સુતી વખતે પોતે પોતાની જાતે એકરાર કરે છે કે આ બધું જ મેં જાતે ઊભું કરેલું છે, મારું જ આ પરાક્રમ છે, કોઈનાથી આ મને દુઃખ ઉત્પન્ન થાય છે એવું નથી, મેં જ ઊભું કરેલું છે અને મારે જ ભોગવવાનું છે. તો હું પહેલેથી સમજી જાઉં કે જેટલું મારે આ સંજોગોથી મુક્ત થઈ શકું એટલું સારું. તો એ સંજોગોથી મુક્ત થવા માટે રાત્રે સંકલ્પ કરે છે કે આ બધું જેટલી માયાજાળ છે, મારા સંસારની તમામ માયાજાળ હું શું છું એટલે બાજુ ઉપર મૂકી દઉં છું, આમાંનું મારું કશું જ નથી, હું કદાચ રાત્રે મરી જાઉં તો આ બધું હું છોડી દઉં છું અને જીવીશ, કદાચ કાલે સવારે હું જીવી જઈશ તો આ બધું પાછું સ્વીકારી લઈશ, પણ હવે આ પથારીમાં પડ્યા પછી મારા માટે આ બધું જ પર થઈ ગયું છે. આ રોજનો આવો ભાવ કરવાથી અનાસક્તિ ભાવ વધે છે. રોજના આ પ્રકારના વિચાર કરવાથી આપણી અંદર પદાર્થો પ્રત્યેની આસક્તિ છે એ આસક્તિ ઘટે છે. એટલે એના દ્વારા ક્ષુદ્રતા ઓછી થાય છે, લોભ રતિ ઓછી થાય છે અને સાથે સાથે દીનતા પણ ઘટે છે. આટલી વાતો એક ખાલી રાત્રે આપણે સંસારાપૂર્તિ કરીએ છીએ ત્યારે થાય છે. તો આ જે ભાવ આવે છે એનાથી આપણું ભવાભી નંદી પણ ઘટે છે. અને ગઈકાલે મેં એક વાત કરેલી કે ઘણી બધી વાર જીવ છેલ્લી ઘડીઓમાં પોતાના દેહને છોડી શકતો નથી. એનું કારણ એક જ કે આખી જિંદગીમાં ક્યારેય પણ આવા ભાવાત્મક ત્યાગની વાત કરી નથી હોતી. એટલે શરીરની અંદર વેન્ટિલેટર લગાવીને મહિનાઓ સુધી એ દેહને ત્યાગી શકતો નથી. જ્યારે કેટલાક લોકો છે આમ વાત કરતા કરતા એમ કે બસ જાઉં છું આવજો અને દેહ છૂટી જાય, ઉત્તમ મૃત્યુ છે. કેમ કે એને મૃત્યુ પ્રાપ્ત કરવા માટે ક્યારેય પ્રયાસ કરવો નથી. જ્યારે એક મૃત્યુ છે તમે દેહને ત્યાગી શકતા નથી, દેહમાંથી નીકળવું હોય તો નીકળી શકાતું નથી અને પ્રતિ ક્ષણ દુઃખનો અનુભવ કરવો પડે છે. એનું કારણ એક જ છે કે આ દેહ પ્રત્યેની આસક્તિ. તો અહીંયા કહે છે કે સંજોગ મૂલા જીવેણ પત્તા દુઃખમ પરંપરા તમા સંજોગ સંબંધમ તબ્બમ તિવિહેણ વો સિરિયમ જમ જમ મરેણ બદ્ધમ જમ જમ કાયેણ કયમ જમ જમ વાયેણ ભાસિયમ પાવમ તબ્બમ તિવિહેણ વો સિરિયમ. કે આજના દિવસ દરમિયાન મેં જે કંઈ પણ મનથી ખોટું કર્યું છે, જે મેં કાયાથી ખોટું કર્યું છે અને જે મેં વચનથી ખોટું કર્યું છે તે બધાને હું તિવિહેણ એટલે ત્રણ પ્રકારથી, એટલે મનથી, વચનથી અને કાયાથી ભો સિરાવી દઉં છું. એટલે આટલો તમે ભાર મગજ ઉપરથી ઉતારી દો અને પછી સુવો તો તમારી ઊંઘ પણ સારી અને તમે કર્મોથી મુક્ત પણ થઈ શકો છો. તો આ એક પ્રક્રિયા બતાવી. ભવાભિનંદીપણું એ એક અત્યંત ભયંકર વૃત્તિ છે. એની અંદર ચોથી વાત કરે છે મત્સરીપણું એટલે ઈર્ષ્યાભાવ. ઈર્ષ્યાભાવ પડેલો છે આપણને. ઘણી બધી વાર આપણને વધુ મળ્યું છે કે ઓછું મળ્યું છે એનું દુઃખ નથી હોતું, આપણને કેટલું મળ્યું છે એનું દુઃખ નથી હોતું. એક શેઠ, એને ત્યાં એક યોગી દર વર્ષે એક વાર આવે. એ યોગી જ્યારે આવે ત્યારે શેઠ એને પોતાના ઘરની મુલાકાત કરાવે અને કહે કે જો આ મારો દિવાન ખંડ છે, તમે ગઈકાલ આવ્યા ત્યારે આ વસ્તુઓ નહોતી, હું
જાપાન ગયો ત્યારે આ લઈ આવ્યો, હું સિંગાપુર ગયો ત્યારે આ લઈ આવ્યો, આ નવી નવી વસ્તુઓ લાવ્યો છું. પછી કે આ મારો બેગ છે એની અંદર આ વસ્તુ જે ગઈ સાલ તમે આવ્યા ત્યારે નહોતી. આમ કરીને આખું ઘર દર વર્ષે પેલા યોગીને બતાવે. યોગી વિચાર કરે કે મને બતાવે છે શું કામ, શા માટે બતાવે. યોગી પણ ચૂપચાપ બધું જોઈ લેતા કે આને મારા પ્રત્યે ભાવ છે એટલે બતાવે છે. થોડા વર્ષ પછી વીતી ગયા આવી રીતે. પછી બીજા વર્ષે આવ્યા ત્યારે પેલા શેઠે બંગલો બતાવ્યો નહીં, એની કોઠી નહીં બતાવી. એટલે પેલા યોગીને લાગ્યું કે કંઈક ભૂલી ગયા લાગે છે, આજે કંઈક એમના મનમાં કંઈક બીજા વિચાર ચાલતા લાગે છે, પણ કદાચ થોડી વારમાં બતાવશે. થોડી વાર વીતી ગઈ, ના બતાવ્યો. રાત પડી ગઈ, કોઠી ના બતાવી, એમનો બંગલો ના બતાવે, એમના રૂમ ના બતાવે, એમનો ડ્રોઈંગ રૂમ ના બતાવે, એના ફર્નિચર ક્રોકરી કશું ના બતાવ્યું. થોડી વાર થઈ, રાત પડી ગઈ, સૂઈ ગયા. સવાર પડી, યોગીએ સવારે જવાની વાત કરી. એટલે કીધું કે સારું આવજો. એટલે યોગીએ પૂછ્યું કેમ આવું થયું આ વખતે, તમે કેમ તમારો આ બધી વસ્તુઓ બતાવી નહીં? તો કે શું બતાવું, આ મારી જ બાજુમાં મારા કરતા પણ એક જણે સુંદર કોઠી બનાવી દીધી છે. માત્સર્ય ભાવ, ઈર્ષા ભાવ, માણસને પોતાનો જેટલું છે એનો આનંદ નથી, પણ બીજા પાસે છે એનું દુઃખ છે. એટલે માત્સર્ય ભાવ છે, ઈર્ષા ભાવ છે. તો એ ઈર્ષા ભાવ કર્મબંધનું કારણ બને છે. ઈર્ષા ભાવ ભવાભિનંદી પણ કે આવું મને મળે, ક્યારે મળે, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી સતત ચિંતામાં રસ કરે છે. તો આ ભવાભિનંદીનું લક્ષણ છે. શઠ, શઠ એટલે માયાવી, માયા કર્યા કરે, જાત જાતના દંભ રચ્યા કરે, કહેવાનું કંઈક હોય કરે કંઈ, કે હું જઉં છું આમ અને નીકળે પેલી બાજુ, તો એ માયાવી. એ પણ ભવાભિનંદી હોય. અજ્ઞ એટલે મૂર્ખ હોય. અને એક છે શુદ્રનો એક બીજો અર્થ કર્યો છે, એ છે કે શુદ્રતાનો અર્થ એ છે કે બહુ વસ્તુ આપ, બહુ મૂલ્ય આપીને બહુ ઓછી વસ્તુ ખરીદે. એટલે રત્ન આપીને એ આઈસ્ક્રીમ ખરીદે કે ભાઈ મારે આઈસ્ક્રીમ ખાવો છે, તો રત્ન આપી દે. તો બહુ મૂલ્યવાન વસ્તુ આપીને બહુ અલ્પ વસ્તુની અપેક્ષા રાખે એને પણ શુદ્ર કહેલો છે. એની શુદ્રતા છે કે આપણી પાસે મૂલ્યવાન એવું માનવ ભાવ છે અને આપણે અલ્પ એવા પર પદાર્થને પ્રાપ્ત કરવામાં વેડફી નાખીએ છીએ. તો એ શાસ્ત્રકારોની દ્રષ્ટિએ શુદ્રતા છે અને એ શુદ્રતા આપણા જીવનની અંદર પડેલી. તો આ ભવાભિનંદીપણાના લક્ષણોને કારણે જીવ છે એ જીવ કર્મ બંધ કરે છે અને પાપનો પ્રતિઘાત કરી શકતો નથી. પાપનો પ્રતિઘાત થયા વગર જીવની અંદર એક ભૂમિકા રચાતી નથી. ધર્મ માટેની ભૂમિકા રચવા માટે આ બધા જ લક્ષણો ત્યાગવા આવશ્યક છે કે આપણા જીવનની અંદર આવા લક્ષણો હોય તો એને દૂર કરતા જવું જોઈએ. ગઈકાલે એક પ્રશ્ન પૂછાયો હતો, એ પ્રશ્ન એવો હતો કે આ જે શ્રાવક આવશ્યક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર છે એના 96મા પાના ઉપર 25 પ્રકારના મિથ્યાત્વની વાત કરેલી છે. એમાં જે બીજું મિથ્યાત્વ છે, મિથ્યાત્વના 25 પ્રકારો આપ્યા છે. ભવાભિનંદીપણાની વાત આપણે અહીંયા પૂર્ણ થાય છે. આપણે આવતીકાલે થોડીક હજી વાત કરી, કદાચ નહીં મળે, કાલે તો ટાઈમ નહીં મળે. પછી કેવું ને હવે ટિકિટ એક્સચેન્જ કરાવો તો આવશો બધા. ચલો આ સૂચા કરો તો ખબર પડે. એનીવે, તો એમાં જે
લક્ષણો આપ્યા છે એમાંનું એક લક્ષણ જે છે એ અનાભિગ્રહિત મિથ્યાત્વ. અપિગ્રહ એના ઉપર જે અપિગ્રહિક શબ્દ બને છે, અપિગ્રહ એટલે પકડ, નિયમ. આપણે અભિગ્રહ ને નિયમ પણ કહીએ છીએ. અભિગ્રહ એટલે નિયમ, નિયમ એટલે એક વસ્તુને પકડવી. એક વસ્તુનો આપણે નિયમ લીધો એટલે એક વસ્તુને આપણે મનમાં ધારી લીધી. તો મનની અંદર આપણે નિયમ ધારીએ છીએ તો શુભ વસ્તુ છે કે જેના દ્વારા આપણે ત્યાગની વાત કરીએ છીએ, જેના દ્વારા આપણે છોડવાની વાત કરીએ છીએ. પણ માત્ર આપણું મન આ ત્યાગના નિયમો જ લે છે એવું નથી, રાગના નિયમો પણ લઈ લે છે કે હવેથી હું આમ જ કરીશ, આ વર્ષે લક્ષ્ય ભાઈએ આમ કર્યું છે ને આવતા વર્ષે તો હું આમ જ કરીશ, આ રીતે નહીં ચાલે. તો એ અભિગ્રહ થઈ ગયો. કયો? વિચારોનો અભિગ્રહ. આપણે વિચારને પકડી લીધો અને એ વિચારને અનુસારે આપણે વર્તવાની કોશિશ કરીએ છીએ. કોઈ પણ સમજાવે તો એ સમજવા આપણે તૈયાર નથી થતા. આ તો ખાલી એક દ્રષ્ટાંત આપ્યો, આને કોઈ પકડી ન લેતા. પણ આપણા જીવનની અંદર જ્યારે કષાયોનો ઉદય થાય છે ત્યારે આપણે આવા વિચારોને પકડી લઈએ છીએ અને એ વિચારોને છોડવાનો પ્રયાસ કરવા છતાંય આપણને કોઈ સમજાવે તો પણ આપણે એ પકડમાંથી મુક્ત થતા નથી. આપણી અંદર, આપણા વિચારોની અંદર કેટલી બધી પકડો ભરેલી છે, કેટલા બધા પકડ નિયમ આપણા વિચારોને પકડી રાખ્યા છે અને એ પકડેલા વિચારો એ આપણા માટે બંધનરૂપ છે, આપણી આધ્યાત્મિક યાત્રાની અંદર બાધક છે. આપણી જે અંદરથી વિકાસ થવો જોઈએ, ઉદારતા આવવી જોઈએ, મૈત્રી પ્રગટવી જોઈએ, અંદર દયા પ્રગટવી જોઈએ, સમતા અને ક્ષમા પ્રગટવી જોઈએ, એ પ્રગતિ નથી. એમાં બીજા કોઈનો વાંક નથી. આપણા પોતાના મનના વિચારોની પકડ એને આપી ગ્રહિત અને એમાં કોઈક વસ્તુનો તીવ્રપણે પકડાઈ જાય ત્યારે અભિગ્રહિત મિથ્યાત્વ કે હું આમ જ માનું છું, બીજું કશું આમાં ફેરફાર થઈ શકે જ નહીં, બસ આ જ પ્રમાણે થવું જોઈએ, એ અભિગ્રહિત મિથ્યાત્વ. જ્યારે કેટલીક વાર આગ્રહ નથી હોતો પણ અજ્ઞાનતા હોય છે એના કારણે પકડ આવે. આગ્રહ ન હોય પણ અજ્ઞાનતા હોય કે ભાઈ અમારે ત્યાં તો આવું ચાલ્યા કરે છે, હું આમાં માનું છું, આના સિવાય કશું. તો એ સમયે જો એ પોતે એમ માને કે આપણે તો બધાના દેવતાઓને માનવા જોઈએ, હું બધાને માનું છું, પછી એ રાગી દેવ હોય કે વિતરાગી દેવ હોય, પછી એ દેવ ત્યાગ અને વૈરાગ્યનો ઉપદેશ આપનાર હોય કે રાગ અને હિંસાનો ઉપદેશ આપનાર હોય, મારે મન બધા સરખા છે, આવું માનવું એ અનઅભિગ્રહિત મિથ્યાત્વ. એટલે જેમાં અભિગ્રહ એટલે પકડ નથી પણ અજ્ઞાનતા છે અને એ અજ્ઞાનતાના કારણે જે પકડ આવી ગઈ છે એ. એટલે અહીંયા શરૂઆતમાં એક વાક્ય લખ્યું હતું, એમાં લખ્યું હતું કે અજ્ઞાનમ એવ મહાકષ્ટમ, આ જીવને અજ્ઞાન પણ મહાકષ્ટ આપનારું બને છે. એ અજ્ઞાન છે એટલે માણસ દુઃખી થાય છે. જ્યારે એ અજ્ઞાન હટી જાય છે, અજ્ઞાનનો આવરણ હટી જાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે સરળતા અને સહજતાથી બધું સમજાવવા માંડે છે. ત્યારે એને એમ લાગવા માંડે છે કે આ મારી માન્યતા ખોટી હતી, ખોટી છે. તો એ વાત અહીંયા કરી છે કે અનાભિગ્રહિત મિથ્યાત્વ, બધા દેવ બધા ગુરુને માનવા તે, એટલે બધા દેવ બધા ગુરુને માનવા એટલે પોતાના એ દેવગુરુને દેવગુરુ માનવા અને અન્યના દેવગુરુને પણ દેવગુરુ માનવા, એ બાબત અહીંયા મિથ્યાત્વ રૂપે મૂકવામાં આવી છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. આપણે પૂરું કરતા પહેલા કોઈને 5-1 મિનિટ પ્રશ્ન કઈ પૂછવા હોય તો પૂછી લો. આટલા દિવસમાં તમે જે ભણ્યા છો એમાં કઈ સમજાયું હોય તો પૂછજો, ના સમજાયું હોય તો ના પૂછતા.
બોલો બોલો. છ પ્રકારના જીવ એટલે કયા સંદર્ભમાં છે? તમે સંદર્ભ કોન્ટેક્ટ કહો તો ખબર પડે. છ કાય જે કહો છો, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, અને પંચેન્દ્રિયમાં સંજ્ઞા અને અસંજ્ઞા.